अधर्मसर्गो उत्खननस्य कर्ता धर्मान्वयस्याधिकपुष्टिकर्ता सप्रियता मेखिलपापहर्ता हरे स्वभक्ते सह दुखहर्ता। बोलो स्वामी नारायण भगवान। श्री हरि कृष्ण महाराज। श्री घनश्याम महाराज। ખબર નહીં શિબિરમાં તમને આનંદ આવે છે કે નથી આવતો, પણ અમને બહુ મજા આવે છે। શિબિર તો તમને તો સમાસ કરે, અમને ઘણું કરે છે। આધ્યાત્મિક પથ તો કેવો છે ખબર છે, જેટલો વધારે વાગળવામાં આવે એટલી મીઠાશ એમાં વધારે પ્રગટે। એટલે ખરેખર બહુ આનંદ આવે છે એમાં। પુરુષોત્તમ પ્રકાશની કથા જીવાત્માને મહારાજમાં જોડી દે અને એકવાર જોડાઈ જાય પછી તમે ગમે એટલા ઘણ મારો તો વાંધો નથી, પહેલાં જોડાવો જોઈએ। એટલે અદ્ભુત અદ્ભુત ગાથાઓ ચાલી રહી છે। કાલે આપણે એક વચનામૃત સમજ્યા હતા રાત્રિએ, પ્રથમનું 34મું વચનામૃત, જેમાં આપણી સમજણ શું કહે છે, શાસ્ત્રોની સમજણ શું કહે છે, મહારાજ શું કહેવા માગે છે, આપણો અભિગમ શું છે, મહારાજનો અભિગમ શું છે, સમાજનો અભિગમ શું છે, અને અધ્યાત્મ પથ ઉપર ચાલેલા તમામ મહાપુરુષોનો અભિગમ શું છે, એ બેનો ભેદ આપણે કાલે સમજ્યા હતા। જોકે તમને બહુ ગમ્યો નહીં હોય પણ સમજ્યા હતા, કારણ કે તમે વર્ષોથી જે લિંગઠ ગાંઠ વાળેલી હતી હવે એને કાલે તોડવી પડી, પણ હખે દખે તમે બેઠા રહ્યા એ વાતનો આનંદ છે। એક વખત હવારના પરમાં મને કહેતા, મને કહે સ્વામી આવું નવું આક્ષણ તો અમારે બખેડાના પાર નહીં રહી કે, મેં કીધું પ્લાસ્ટર તોડ્યું છે, આજુ જરાક રિપેર કરી દઈશ। આ સાંભળી આપણે 35મું વચનામૃત। સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે। સંવત 1876ના પોષવદી 13 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાઈને બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા। એવી રીતની શોભાને ધારણ કરતા અને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। સભા લાંબી છે એટલે પૂછતો નથી, આપણે આગળ જ વધીશું સીધા। પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે તમે પ્રશ્ન પૂછો ને કા અમે પૂછીએ। મહારાજ કે કાતો તમે પ્રશ્ન પૂછો ને કાતો અમે પૂછીએ, તમારે તો હમણાં કઈ પૂછવાનો મોકો છે નહીં, હમણાં બધું અમે પૂછી રાખીએ, એક થી બે વાગ્યા સમા પછી તમે પૂછજો। ત્યારે મુનિએ કહ્યું, હે મહારાજ તમે પૂછો। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ કલ્યાણને માર્ગે ચાલતો નથી, તેનું શું કારણ છે? આમ તો પ્રશ્ન પછી બુદ્ધિની જરૂર પડે એવો પ્રશ્ન છે। મહારાજ કે ભગવાનના બે ભક્ત છે, એકની પાસે બુદ્ધિ ઓછી છે તોય મોક્ષને માર્ગે હાલે છે ને એકની પાસે જાજી છે તોય મોક્ષને માર્ગે હાલતો નથી, એનું શું કારણ છે? એટલે આનો મતલબ પાછો એવો નથી હો કે જાજી બુદ્ધિવાળો ન હાલે કે અમે ઈકો છે, એનો અર્થ એવો નથી કે જાજી બુદ્ધિવાળો ન હાલે કે મહદ અંશે તો મહારાજ કે અમને બુદ્ધિવાળો બહુ ગમે છે. હું મહારાજ કીધું, અમને બુદ્ધિવાળો બહુ ગમે છે. અને બીજી બાજુ મહારાજ એમ કે ઓછી બુદ્ધિવાળો હાલે છે, એ ક્રોસ પોઈન્ટ તો કોઈ બને નહીં. મારે બુદ્ધિવાળો બહુ ગમે છે. અને કાલે એ વાત જ આવી હતી ને, સમજણવાળો મહારાજ કે અમને બહુ જ ગમે છે. 33માં એમ કીધું, સમજણ કોણ પ્રાપ્ત કરી શકે? જેની પાસે બુદ્ધિ છે. એટલે મહદ અંશે બુદ્ધિશાળી વ્યક્તિ મોક્ષના પથે પ્રોગ્રેસ કરી શકે છે. પણ મહારાજ કે ક્યારેક એવું દેખાય છે, ઘણી બધી બુદ્ધિ હોય તોય પણ એ માર્ગે હાલી નથી શકતો. બુદ્ધિ ઓછી હોય માણસને હાલવું કઠણ પડે, કારણ કે એને વચનામૃત સમજાય નહીં, મારા શું કહેવા માગે સમજાય નહીં, કઈ શું સમજાય નહીં, એટલે એને હાલવું કઠણ પડે, વાંચે તા પાછું આવડે નહીં. અને તોય કોક હાલી જાય છે અને પૂરપાટ પગી જાય છે. અને ઓલો બુદ્ધિશાળી છે, કેટલાય શાસ્ત્રોનો વેતા છે, કેટલાય શાસ્ત્રો જાણે છે, બધી શક્તિ છે, અને તોય હલવાઈ જાય છે. એનું શું કારણ છે? બુદ્ધિવાળો ન હલવાવો જોઈએ તો હલવાઈ જાય છે, બુદ્ધિ વગરનું હાલે શકે એવી શક્યતા ઓછી છે તો હાલો જાય છે, એનું શું કારણ છે? આવો પ્રશ્ન છે. આ પ્રશ્ન પેલો સમજવો જરૂરી છે, નતર તમને ખબર પડે કે આને જાજા શાસ્ત્ર કંઠસ્થ, આને જાજા કીર્તન આવડે છે, જાજો બુદ્ધિવાળો છે, તમે તરત પાછો સંકલ્પ કરો તો જાઓ નો જમપુરીમાં. એવું મહારાજ કહેવા માંગતા નથી. એટલે પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. ત્યારે મુનિ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. સંતોએ ઘણી મહેનત કરી પ્રશ્ન ઉત્તર આપવાની, પણ મહારાજે આશંકા એવી મૂકી જેથી કરીને મુનિઓથી ઉત્તર થઈ શક્યો નહીં. પણ શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે ઉત્તર કરીએ છીએ. એમાં બુદ્ધિ તો જાજી છે, પણ એની બુદ્ધિ દૂષિત છે. બુદ્ધિ જાજી છે પણ દોષે યુક્ત છે, માટે કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે સાકર તે દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો જાજી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે, માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈ એના મુખની વાત સાંભળે તો સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. બહુ સરસ ઉત્તર કર્યો. આપણને સાવધાન મહારાજ કરી રહ્યા છે. મહારાજ કે બુદ્ધિ પોહાય એટલી હોય, પરંતુ દોષયુક્ત જો બુદ્ધિ હોય તો મોક્ષને માર્ગે હાલે નહીં. એવું તમને જોવા મળશે. દાખલા તરીકે સંપ્રદાયમાં પ્રસિદ્ધ વાત છે, નિર્વિકલ્પાનંદ સ્વામી જબરા બુદ્ધિશાળી પુરુષ હતા. જબરા આ સંપ્રદાયમાં બહુ બધા વિદ્વાન હતા, 712 જબરા વિદ્વાનો હતા. કેટલા બધા આચાર્ય પદવી લઈને બેઠેલા હો, કોઈ ન્યાય આચાર્ય, કોઈ વ્યાકરણ આચાર્ય, કોઈ સાહિત્ય આચાર્ય, કોઈ વેદાંત આચાર્ય, એવા 712 હતા. આ તો ભગવાન સ્વામિનારાયણ બહુ મોટો કાફલો આવ્યો એટલે જેવા તેવું કઈ ઉભજું જ નહીં અહીંયા. હા સાચું કહું, મહારાજ કદાચ આ પૃથ્વી પર નો આવ્યા ને આ બાદ બાકી બધાને જો અલગ અલગ મોકલે ને તો બધા આ પૃથ્વી પર અવતાર થઈને જ પૂજાત, બધા એને ભગવાન તરીકે જ પૂજત. પણ મહારાજનો એટલો બધો પાવર હતો ને, ફોક્સ જબરો હતો મહારાજનો, એટલે ઓલા બધા એની ટ્યુબલાઇટો બળતી જ પણ કોઈને બહુ દેખાણી નહીં. પાવર એટલો મહારાજનો હતો, હકીકતો બાકી એક એક ની અંદર ભગવાન ભલામણા મરેલા ઘોડાને બેઠા કરે, દુનિયા ભગવાન ન માને, હે માને કે ન માને ખોજી. પણ મહારાજની પાસે કોઈને ઉભજ્યું નહીં. એટલે 712 વિદ્વાનો જબરા બધા હતા, એમાં 3 સર્વ કરતા ટોપ લેવલ હતા. એ 3નો જોટો નહીં બીજા. એમાં 3માં એક તો ગોપાળાનંદ સ્વામી બહુ મોટા વિદ્વાન હતા, સ્વામી જબરા વિદ્વાન હતા. બીજા નિત્યાનંદ સ્વામી, એ બહુ જબરા વિદ્વાન હતા, એનો જોટો નહીં. અને ત્રીજા નિર્વિકલ્પાનંદ સ્વામી, એ બહુ જબરા વિદ્વાન હતા, જેનો જોટો નહીં. આ 3 જબરા વિદ્વાન હતા. વિદ્વાન જબરા હતા, પણ એવડા મોટા વિદ્વાન હોવા છતાંય પણ મહારાજ કીધું એમ બુદ્ધિ દોષયુક્ત હતી તો મોક્ષના પથ ઉપર હાલી શક્યા નહીં. ભગવાનના ભક્તો એક વાત આમાંથી સમજ્યા જીવે છો, બે પ્રકારના લોકોને મોક્ષના પથમાં વિઘન દેખાય છે. એક તો પાપીને, પાપીને પણ પાપીને જેવડું વિઘન છે એના કરતા મારી સમજણ પ્રમાણે દ્રોહીને જબરું વિઘન છે. પાપ કોણ કરાવે છે તમને ખબર છે? ઇન્દ્રિયો અંતસ્કરણ. પાપ કોણ કરાવે? ઇન્દ્રિયો અંતસ્કરણ. અને આ જગતમાં પાપીની જેટલી ફજીતી થાય એટલી દ્રોહીની થતી નથી. પાપી પાછો વળી શકે છે, દ્રોહી પાછો નથી વળી શકતો. પાપી પાછો વળી શકે છે એના ઘણા બધા કારણ છે, દ્રોહી નથી પાછો વળી શકતો એના ઘણા કારણ છે. પાપી એટલા માટે પાછો વળી શકે છે, એક તો પાપને લઈ અને જગતમાં એની ઘૃણા બહુ થાય, ફજેતી બહુ થાય એટલે એ પાછો વળે. બીજા નંબરમાં પાપી હંમેશને માટે પોતાની જાતને ધુતકારતો હોય છે. તમે લખો હોય ત્યાં લખજો, પાપી હંમેશા પોતાની જાતને ધુતકારતો હોય છે, હંમેશા પાપીને પોતાના હૃદયમાં અફસોસ હોય છે કે ઓહો આ હું શું કરું છું, એમ અમારે ન કરવું જોઈએ, આ જબ્બર ભૂલ કરું છું, આ ભગવાન મને માફ નહીં કરે, એમ સતત પાપીને અંદર ડંખ લાગતા હોય છે. પાપીને સતત ડંખ લાગતા હોય છે અને એને જ્યારે મોકો મળે ત્યારે હડફ લેખવાનો બહાર નીકળી જાય, કારણ કે તૈયાર જ છે. એ કુવામ પડ્યો છે ને બહાર નીકળવું જ પડે, નિસરણી નથી એને. નિસરણીનો જ્યારે પણ સહયોગ મળશે એટલે તરત હડફ નીકળવાનો બહાર નીકળી જાય. અમથું કઈ મહારાજ અંત્યના 12માં અને 22માં નથી લખ્યું મહારાજ કે કોટી ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તોય બહાર નીકળી શકાય છે, દારૂપાન માંસ ભક્ષણનો કરનારો હોય તોય બહાર નીકળી જાય છે. અને એવું સમાજમાં જોવા મળે છે, સંપ્રદાયમાં જોવા મળે છે, બિલ્વ મંગલ એ વેશ્યાને આધીન પુરુષ હતો તોય બહાર નીકળી ગયો, હો ગયે સંત સુરદાસ. એક દાડો કહેવાતો તળસ્યો મહાકામી હતો પણ તેમ છતાંય બહાર નીકળી ગયો, હો ગયે સંત તુલસીદાસ. વાલીઓ અનેક પ્રકારના પાપનો કરનારો હતો પણ તેમ છતાંય બહાર નીકળી ગયો, થઈ ગયા વાલ્મીકી. મુંજોસુર મહાપાપી હતો પણ બહાર નીકળી ગયો અને થઈ ગયો ભક્તરાજ મુંજોસુર. જોબન મહાપાપી ગણાતો હતો પણ તેમ છતાંય નીકળી ગયો અને થઈ ગયો ભગત જોબન. એટલે પાપમાંથી બહાર નીકળી શકાય છે. નીકળી શકે એનું કારણ એ છે એને સ્વયંને એ વાતનો ડંખ છે, એ વાતનું એને દુઃખ છે. ક્યારેક ક્યારેક ભક્તો સમાજ જેને ખૂબ જ ધુતકારતી હોય એવાનું હૃદય અતિ કોમળ હોય છે, અતિ કોમળ એવા સંતોને બહુ અનુભવ થાય. અનેક પ્રકારના પાપનો આચરનારો હોય, ક્યારેક ક્યારેક દારૂપાન સુધી પોગી ગયો હોય, મેઢ ભક્ષણ સુધી પોગી ગયો હોય, અનેક પ્રકારના કુટેવમાં લેવાઈ ગયો હોય, પણ યાદ રાખજો એનું હૃદય કોમળ હોય છે. પાપ યાદ રાખજો, પાપ જીવાત્માને ખોટે માર્ગે દોરી શકે છે પણ પાપની તાકાત એ નથી પાપ એની મુમુક્ષતાને બાળી શકે. લખો એ તે લખજો, પાપ જીવાત્માને ખોટા માર્ગ સુધી લઈ જઈ શકે છે પણ એની મુમુક્ષતાને બાળવાની પાપની તાકાત નથી. જ્યારે દ્રોહ અને શાપિત બુદ્ધિ શું કરે છે, એ સિદ્ધની મુમુક્ષતાને આગ મૂકી દે છે, એની મુમુક્ષતાને ખતમ કરી નાખે છે. અને તમે જોશો તો એની મુમુક્ષતા ખતમ થઈ ગયેલી છે, પાપીની મુમુક્ષતા ખતમ નથી થઈ. એટલે તમને દેખાશે પાપીને જ્યારે એવો મોકો મળશે ત્યારે પોકે પોકે રડશે, માફી માગશે અને બહાર નીકળીને ભગવાનને ભજતો થઈ જશે, પોતે તો ભજતો થઈ જશે, હજારોને ભજાવી શકે એવો સમર્થ થઈ જશે. વાલીઓ સ્વયં નીકળી ગયો હજારોને કાઢી નાખ્યા, તુલસીદાસ સ્વયં નીકળી ગયા હજારોને કાઢી નાખ્યા, એમ એની એ લેવલ આવશે. હું કામ ત્રણ કારણ યાદ રહ્યા તમને, કારણ ત્રણ યાદ કરો. પહેલું કારણ બતાવો, પાપી એ પાપ શું કામ કરે છે, એની ઇન્દ્રિય અંતઃકરણ એને એ માર્ગે દોરી જાય છે. બીજા નંબરમાં પાપી હશે એ શું કામ બહાર નીકળી શકશે, એને અંદર સતત ડંખ લાગે છે, હું ખોટું કરું છું, ખોટું કરું છું, ખોટું કરું છું. અને ત્રીજું, પાપી શું કામ બહાર નીકળી શકશે, એની મુમુક્ષતાનું બીજ બળી ગયું નથી, અંદર મુમુક્ષતો છે. અને ચોથું કારણ, પાપી જે હશે એ તમે બહુ વિચાર કરશો તો એ દાસ હશે. પાપી કેવો હશે? દાસ હશે. ભલે બધી જગ્યાને દાસ હતો પણ તમને નહીં દેખાય, બધી નહીં દેખાય, પણ જ્યાં દેખાડે જેવું છે ત્યાં તો પાપીનું હૃદય દાસ બનીને જ વર્તશે. હવે એટલા માટે કહે છે કે મોક્ષને માર્ગે હાલી આગે. જ્યારે શાપિત બુદ્ધિવાળો એટલે દ્રોહી, દ્રોહી શું કામ ન ચાલી શકે? પાપ કોણ કરાવે છે, દ્રોહ કોણ કરાવે છે, એના બે વિભાગ કરીએ. પાપ ઇન્દ્રિયો અંતઃકરણ કરાવે છે. પાપ કોણ કરાવે છે? તો લોભીપણું કરાવે છે, પાપ કામીપણું કરાવે છે, પાપ સ્નેહપણું કરાવે છે, અને પાપ સ્વાદપણું પાપ કરાવે છે. આ ચાર વસ્તુ કરાવે છે, પાપ કરાવે છે. જ્યારે હવે દ્રોહી માણસ, દૂષિત બુદ્ધિવાળો, અહીંયા મહારાજ કે બહુ બુદ્ધિ છે તો મોક્ષને માર્ગ નથી ચાલી શકતો, એનું કારણ શું છે? તો કે જે દ્રોહી છે એ જે પાપને માર્ગે ચાલે છે એનું મુખ્ય કારણ માન છે. સમજો, માન છે. કામ, લોભ, સ્વાદ અને સ્નેહ જીવને પાપને માર્ગે લઈ જાય છે, માન જીવને દ્રોહને માર્ગે લઈ જાય છે. પાપી શું કામ બહાર નીકળી શકે છે? જગતમાં એની જબરી ધુધકારી થાય છે, લોકો ફિટકારે છે, એટલે એને પાછો વળવાનો મોકો મળે છે. જ્યારે માની પુરુષ છે એની ઘટના એવી ઘટે છે કે માની માણસને લોકો એટલા ધુધકારતા નથી. દાખલે કોઈ માન રાખે અને જરાક આમ તેમ વર્તે તો એ લોકો કે જરાક આપી દો ને, એટલે હરખો હચવાઈ જાય. માની લોકો, માની સાધુ છે દાખલા તરીકે, તો લોકો એમ કે જરાક એને વધારે બોલાવવા, એને જરાક વધારે વખાણ કરવા, એને હાર વધારે પહેરાવો, એટલે હચવાઈ જાય. એમ લોકો કહે છે ને, એનો મતલબ એને સાચવો, એને સાચવો, એને ધુધકાર્યો નહીં. પણ માનો કોઈ સાધુ છે અને નિષ્કામી વર્તમાન ભયંકર ભૂલ કરી બેઠો છે તો દુનિયા હું કાઢો એને ન જોઈએ, એમ શું કહે છે? એ ન જે કાઢો એને બહાર, એમ એને દુનિયાએ ધુધકાર્યો. પેલો માની હતો એને દુનિયાએ ધુધકાર્યો નહીં, કામ એને ધુધકાર્યો, એટલે એનું એનો જીવ અંદરથી જાગી જાય. ઓહો, મારી આ દિશા પાછો વળશે. જ્યારે પહેલાં શું થયું? એને તો મળ્યું ઉલટાનું. માનીને શું થયું? માન ટળવાને બદલે વધારે મળ્યું, એટલે હવે એની દિશા શું થવાની? વધારે ફૂફાડો મારવાનો. શું થશે? વધારે ફૂફાડો મારશે. અને બાકીના તમામ પાપોને સાફ કરવા માટે શેની જરૂર છે? તો ભજન કરે, આજ્ઞા પાળે, બહાર નીકળી જાય. જ્યારે દ્રોહી ભજન કરે, આજ્ઞા પાળે, બહાર નીકળી જાય, નો, નેવર, ન નીકળી શકે. દ્રોહીને શું કરવું પડે? માનો કોઈનો દ્રોહ કર્યો છે ને પછી માળા મળે ફેરવા, દ્રોહ બહાર નીકળી જાય, ન નીકળે શકે. કોઈનો દ્રોહ જબરો કર્યો છે ને પછી 2 લાખ 5 લાખનું દાન આપી દે, બહાર નીકળી જાય, ન નીકળી શકે. માનો કોઈનો જબરો દ્રોહ કર્યો છે, મેળાને જમવા મળે, બહાર નીકળી જાય, ન નીકળી શકે. પાપીનું કેવું છે? સ્વાદ છે, મેળાને જમે, 6 મહિનામાં ઠાકોર સ્વાદની બહાર કાઢી નાખે, દ્રોહી ન નીકળે. પાપમાંથી બહાર નીકળવું સરળ છે, પાપી માર્ગે જાહે પાછો. એને ખબર પડે આમ હું કરું તો પાપમાંથી નીકળે એટલે હાલશે માર્ગે. જ્યારે દ્રોહી નહીં હાલી હગે, એનું કારણ ખબર છે? દ્રોહને ટાળવો ને એ બહુ કઠણ કામ બતાવ્યું. શું મારે બતાવ્યું ખબર? મહારાજ કે દ્રોહને ટાળવો એક જ ઈલાજ છે. કયો ઈલાજ? મહારાજ કે જેનો દ્રોહ થયો હોય એની પાસે માફી માગે, એને રાજી કરે. શું કીધું મહારાજે? જેનો દ્રોહ થયો હોય, એનો મતલબ મહારાજ કે દ્રોહ એને ભગવાનના મારા ભગત ચિમનભાઈનો કર્યો છે અને પછી મારી પાસે ગમે એટલી કાકલુદી કરે તો હું એને માફ કરું નહીં. જ્યારે બીજું પાપ કર્યું, મારી પાસે કાકલુદી કરે, માફી માગે, જરાક આમ તેમ હું માફ કરી દઉં, બધી વિજા હું આપી શકું છું, પણ આની એકની વિજા આપી શકતો નથી. જેનો દ્રોહ કર્યો હોય એની જ માફી માગે ને એને રાજી કરે તો બહાર નીકળી શકે. પણ ઈ એનાથી સંવિત બની શકે પોઝિશન નથી. શું કામ નથી? કારણ કે મૂળમાં જ માન છે. બીજો છે ને, બીજા દોષો એ નિર્માની થઈ શકશે. નિર્માની થાય તો જ માફી માગાય. ઓલો માન છે એટલે કોઈ દી માફી માગી શકે નહીં. બીજા નંબરમાં માનનું પોષણ કરવા માટે બાકીનું બધું બહુ ટોપ લેવલ ઉપર લઈ જઈ શકાય છે. માનની ખાતર યાદ રાખજો, માનની ખાતર નિર્લોભી રહી શકાય છે, માનની ખાતર નિસ્વાદી રહી શકાય છે, માનની ખાતર નિસ્નેહી રહી શકાય, માનની ખાતર નિષ્કામી રહી શકાય છે. કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરે જીએ માન કે રંગ. કનક તજો એટલે સંપત્તિ બધી છોડી દીધી, કનક તજો કામિની તજો સ્ત્રીનો ત્યાગ કરી દીધો, કનક તજો કામિની તજો તજો ધાતુકો સંગ જગતના તમામ પદાર્થ છોડી દીધા. તુલસી લઘુ ભોજન કરે સ્વાદ જીત્યો સ્વાદ તજ્યો પણ જીએ માન કે રંગ. પણ જીવે છે શેના આધારે? તો કે માનને આધારે. એનો મતલબ કેવો થયો કે માની બધી વસ્તુ છોડી શકશે પણ એને જે રોગ છે એ છોડી શકશે નહીં, એટલે એની દવા ભારે કઠણ છે. હવે બન્યું એવું કે માનીની અંદર આ બધું વસ્તુ છોડી છે એટલે દુનિયામાં તેની વાહ વાહ વધતી જવાની છે, એની વાહ વાહ દિવસે દિવસે વધતી જવાની છે, એનાથી સમાજ દૂર નહીં જાય. જ્યારે કામી લોભી સ્વાદી અને સ્નેહી માણસથી સમાજ હટી જાય, જ્યારે માની માણસથી સમાજ દૂર નહીં જાય, ઉલટાનો માની માણસને સમાજ ચોંટતો જાય, કારણ કે એની બીજી બધું બેકગ્રાઉન્ડ બધું સરસ દેખાય છે, એટલે સમાજ એને ચોંટતો જાય અને સમાજ એને ચોંટતો જાય, પછી કોઈ એમ કહેતો એની માફી માગી માગે કોઈ દાડો? હે, માગે નો માગે. માટે દ્રોહી બહાર નીકળી શકે નહીં, દ્રોહીને બહાર નીકળવાનો કોઈ વિકલ્પ દેખાતો નથી. જ્યારે પાપીને બહાર નીકળવાના ઘણા બધા વિકલ્પ છે. મહારાજ એમ કહે છે બુદ્ધિ ઘણી બધી છે પણ તેમ છતાંય મોક્ષને માર્ગે નથી ચાલી શકતું, કોઈ જો કારણ હોય તો એને ઊંડે ઊંડે અહંકાર પીડ્યો છે અને અહંકારને અવલંબન કરી અને મોક્ષના પથ ઉપર જઈ શકતો નથી, અને મોક્ષના પથ ઉપર નથી જઈ શકતો અને માનને અવલંબન કરી અને ભગવત ભક્તનો દ્રોહ કરી બેસે છે. પછી દ્રોહી છે ને એ શાપિત બની જાય. પેલો અવગુણ છે, સ્ટાર્ટિંગ ક્યાંથી શરૂ થાય? અવગુણથી. અવગુણ પછી આગળ આવે દ્રોહ. અવગુણ સુધી હજી માણસ સાવધાન બની જાય તો પાછો વળી શકે. દ્રોહ થતો ને હજી પાછો વળે ને તો હજી વળી શકે, કારણ કે દ્રોહને માટે મારે શું કીધું? દ્રોહ માટે જેનો દ્રોહ થયો એની માફી માગે માફ થઈ જાય, એટલે હજી નીકળે કે એવો વિકલ્પ તો ખરો ને, ભલે કઠણ છે પણ વિકલ્પ તો છે. પણ આ બે સ્ટેપ છટકી જાય અને તેમ છતાંય ન સમજે પછી ત્રીજા સ્ટેપમાં જાય અને એ શું છે? શાપિત બુદ્ધિ. એ ત્રીજો સ્ટેપ છે. કેન્સર એક સ્ટેપ, બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ છે ને એમ, ત્રીજો સ્ટેપ છે એની બુદ્ધિ પછી કેવી થઈ જાય? શાપિત થઈ જાય. એટલે બીજા સ્ટેપ સુધી હજી એનું મુમુક્ષતા હતી, ત્રીજા સ્ટેપમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે એની મુમુક્ષતા કેવી થઈ જાય? ખતમ થઈ જાય. પછી મહારાજ કે બુદ્ધિ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એવું નહીં માનું બુદ્ધિશાળી શાપિત હોય. બુદ્ધિશાળી શાપિત બુદ્ધિવાળો હોય, ઓછી બુદ્ધિવાળો શાપિત બુદ્ધિવાળો હોય, બે હોઈ શકે. દાખલા તરીકે બાબો સાહેબ જબરી બુદ્ધિવાળો હતો, બાબો સાહેબ જબરી બુદ્ધિવાળો હતો, એના નામનો રૂપિયા હાલતા, પણ શાપિત બુદ્ધિવાળો હતો. આખી જિંદગી મારોનો દ્રોહ કરી જ કર્યો. એટલે દ્રોહ બે કરી શકે, બુદ્ધિશાળી કરી શકે અને ઓછી બુદ્ધિવાળો કરી શકે, પણ શાપિત બુદ્ધિ બે નહીં થાય, બુદ્ધિશાળી નહીં થાય અને ઓછી બુદ્ધિવાળા નહીં થાય. પણ આ વાતમાં ભક્તજનો શરૂઆત ક્યાંથી થાય? તો કે અવગુણથી શરૂઆત થાય. અવગુણ એ મનનો વિષય છે. અવગુણ શું છે? મનનો વિષય છે. મન સતત તર્ક કરે રહે આ આમ નહીં, આ બરાબર નહીં, આ બરાબર નહીં, ત્યારે સમજવું કાંઈક મને તકલીફ છે. સમજાણું વહેલા વહેલા એને ખાવાનું ન ભાવે, ઊંઘ બરાબર ન આવે, ત્યારે સમજવું કાંક રોગ લાગુ પડી રહ્યો છે. એને વહેલા વહેલા ડૉક્ટર પાસે પગી જવું જોઈએ. વહેલા વહેલા જો વહેલો ડૉક્ટર પાસે પગી જાય તો એ રોગમાંથી બહાર નીકળી જાય. એવું તો થઈ રાખે, એમાં શું લઈને બીજા સ્ટેપમાં જાય. મનથી જે એને સંકલ્પ વિકલ્પ થતા તે પછી વાણીમાં પહોંચી જાય અને પછી વાણીથી એ ભગવાનના સંત કે ભગવાનના ભક્તનું બેફામ રીતે જ્યારે બોલવા માંડે ત્યારે બીજા સ્ટેપમાં ગયો. પણ હજી એને ચાન્સ છે. હવે એને રોગ આગળ ગયો છે પણ હજી જો ડૉક્ટર પાસે પહોંચી જાય તો હજી બચી જાય. પણ પછી એ તેમ છતાંય ન સમજે તો પછી ત્રીજા સ્ટેપમાં જાય અને એ છે શાપિત બુદ્ધિ. પછી દેહે કરીને પણ એનું જેટલું ખરાબ થાય એટલું કરવાની મહેનત કરે અને એ વ્યક્તિ પછી મોક્ષના પથે હાલી શકે અને બુદ્ધિ હોવા છતાંય પણ મહારાજ કે મોક્ષને પથે ચાલી શકે નહીં. અને એવા સંપ્રદાયના ઘણા બધા ઇતિહાસો તમને જોવા મળશે. ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય કે આ માણસ આટલી બધા લેવલથી આમ કેમ થયું, પણ ભક્તજનો એનું કારણ આમાંથી કાંઈક હશે. દાખલા તરીકે આપણે નથી કહેતા કે આવાને મહારાજે કેમ આમ કરી નાખ્યું, એમ રોળાનંદ તો રોળાનંદ, મારનો દીક્ષિત સાધુ, મારે જેને દીક્ષા આપી, પણ આગલા જન્મથી જ આસુરી વૃત્તિવાળો હતો. સતત મહારાજ, મારના સંતો, ભક્તો એનું કેમ કરીને ખરાબ થાય એના સતત સંકલ્પ કરે. એમ એક દાડો તો મહારાજને દરબારો બધા ઘેલે કાંઠે ગયેલા, એમાં ત્યાં કેટલાક છોકરાઓ રમતા હતા અને એ શું કે ગોલીડે રમતા હતા, ગોલીડો કે ને આમ પત્થર, હે છૂટદડી સમજો ને આપણે, એ તેદી કાક આપણે છૂટદડી સમજી લો ને. એ મહારાજ જોઈ ગયા અને મહારાજ તો પૂછ્યો તમને, મહારાજ કે એટલે અમે તો આવું કોઈ દી નથી રીમ્યા, અમારે છપૈયા બાજુ આવું કઈ નહોતું. ત્યારે બધા સુરા ખાચે ને કે મહારાજ અમારા અહીં મુખ્ય રમત છે, તો મહારાજ કે તો પછી અમારે રમવી હોય તો તમે તો સ્વતંત્ર રમી શકો. મહારાજ કે હાલો દરબારમાં આપણે રમીએ છીએ. અને પછી મહારાજ કીધું એટલે બધા રમવા માંડ્યા. મહારાજ કે બધા જાઓ પોતપોતાના દડા બનાવતા, એટલે બધા દડા બનાવતા આવ્યા. પણ એમાં મહારાજ શરત કરી, મારે કે અમારી ભેગું રમવું, સમતાર અમને મારવાની છૂટ. રોળાનંદને મોકો મળી ગયો, મનમાં થયું આ તો એક ગાય અનેક ટળે એમ છે, દડો બનાવ્યો પણ અંદર કાકરા કાંટા. અને દડો બનાવીને આવ્યો, અને દડો બનાવીને આવ્યો એટલે મહારાજે સુરા ખાચનને સામું જોયું. મહારાજ કહે દરબાર ઓલા જરાક દડો તપાસી લો તમે. મહારાજ કે મારા દડામાં તો દડો તો દડો. મહારાજ કે દડામાં ઘણા પ્રકાર આવે, તમે તાર તપાસો ને. મહારાજ કે મહારાજ આજ કેમ એમ કહો છો? મહારાજ કે અમને અને સંતોને મારવા માટે કે દડાનો મોકો ગોતે છે, અને દડો તપાસો. દડો જોયો ને તો ભાઈ 2 કિલોનો દડો, અંદર નકા પથરા ભરેલા કાંટા હુળ્યો. મહારાજની પાસે આવીને સુરા ખચર મારે કે પણ મહારાજ આ સાધુ અને આવી એની વૃત્તિ? મહારાજ કે કપડું જ છે, અમે કોઈ દી નથી કીધું, આજ કહી દી, આ તો આજકાલનો અમારી પાસે નથી પીડ્યો, આ પુરુષોત્તમપુરીમાં હતો કે અન્ય એમ પતાવી દીધેલો પાછો આવ્યો અહીંયા. મહારાજ કે આ રોળાનંદ થયો, અમને મારવા માટેની તૈયારી કરીએ છે. અને પછી મહારાજ કે મારા સુરાખચન બધું કીધું, પછી મારા રિહાણા. અને મહારાજ કે અમારે નથી રમવું. ત્યારે બધા સંતો બધા કહેવા માંડ્યા, મહારાજ પણ હુકામ નથી રમવું, રોળાનંદ કહેવા માંડ્યો, મારે હુકામ નથી રમવું. ક્યારને તમે કહેતા ધ્યાન મનમાં કે નહીં રમે તો આપણો મોકો માર્યો જાય આખો, મારા રમો ને હું વાંધો. મહારાજ કે તમારે બધાને ચેલા, અમારે કે ચેલો છે રમી, અમારો કોઈ શિષ્ય નહીં, તમારા બધાને શિષ્ય. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ હું તમારો શિષ્ય છું. મહારાજ કે તમે અમારે શિષ્ય, પણ તમે યોગ સાધેલો એટલે કંઈક જરૂર પડે ને તમે હાલો નહીં. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મને ગણો તમારો શિષ્ય. મહારાજ કે તમે મોટા એટલે મોટા નો જામે, શિષ્ય નાનો હોવો જોઈએ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તો હું. મહારાજ કે તમે રાજ કેવી રખે ને તમારો કીર્તન આડું આવી જાય તો વળી અમને કે બરાબર ન શરતા. નિત્યાનંદ સ્વામી કે મહારાજ હું થઈ જાઓ. મહારાજ કે તમે જબરા વિદ્વાન એટલે તમે ન હાલો. નિષ્કળાનંદ સ્વામી કે મહારાજ હું થઈ જાઓ. મહારાજ કે તમે વૈરાગ્યની મૂર્તિ, તમે વૈરાગ્ય તમે એમને હું વાંચો માટે તમે ન હાલો. પછી રોળાનંદ કે મહારાજ તો હું થઈ જાઓ. મહારાજ કે હા તમે હાલો, કોઈને બોથાલા 2-4 દેવ ને તો દઈ દો કે. મહારાજ કે તમે હાલો. મહારાજ કે તો મહારાજ મંજૂર. મહારાજ કે પણ આવા ભગવા કપડા મળવા લે, કારણ કે અમારે તો અચિંત ક્યાંક જવાનું થાય, અને તમે ભગવાન એમે પાસે સુરવણ જામે નહીં. તમારે જો મારા ચેલા થવું હોય ને અમારે સેવામાં રહેવું હોય ને તો તમારે ડ્રેસ બદલવો પડે. મારે નહીં કે મારે બદલી નાખું. મહારાજ કે તો હાલે કે લો, અને બદલાઈ નાખ્યો મહારાજે અને ધોળા પહેરાઈ દીધા. પછી મારે કે હવે હાલો આપણે જવું છે એક ગામડામાં. પછી મારે એને ઘોડું પહેર્યું, મહારાજે ઘોડા પર બેઠા. અને પછી મહારાજ ઉપડ્યા, ઘોર જંગલ આવ્યું. ઘોર જંગલ આવ્યું ને પછી મહારાજ ન્યાથી માણકીને જે ઈશારો કર્યો અને ત્યાં સુધી હરે હરે હાલ્યા હતા, વાતો કરી જતા હતા, બહુ મજા આવશે ને આમને તેમને. રોળાનંદના મનમાંથી હવે તો બધાના ભૂકા કાઢી નાખ, કારણ કે સામ્રાજ્ય આપણા હાથમાં આવી ગયો, હું મારનો પટ શિષ્ય બની ગયો હતો. એ સંકલ્પ કરતો હતો, મારે એની વાતો કરતો કરતો જતો હતો. એમાં બરાબર ઘોર જંગલ આવ્યું ને મહારાજ જે કર્યો ઈશારો માણકીને, આને માણકી વાયોગે ઉપડી
અને ઘોર જંગલમાં અંધારું ઘેરાવ માંડ્યું હતું અને માણકી ઉપડીને એવું જંગલ મારે રીચ્યું તે રોળાને ખબર ન પડી માણકીઓ હતા મારે ક્યાંય ગયા. પછી હાથે જ ન આવ્યા, પછી એને મારા જ હાથનો આવ્યા અને સંપ્રદાયને રોળાનો જ હાથનો આવ્યો, ક્યાંય ગયો. પછી ભેગા જ ન થયા બે કો. એટલે ભગવાનના ભક્તો બહુ સાવધાન, બહુ સાવધાન. મારે કે દોષયુક્ત જ્યારે બુદ્ધિ થાય ત્યારે પ્રણામ કેવું સર્જાય. મહારાજ કેટલી સરસ વાત બતાવી. મહારાજ કે બુદ્ધિ ઘણી બધી હોય પણ દોષયુક્ત થાય ને ત્યારે પોઝિશન કેવી થાય, કઢિયલ દૂધ હોય પણ એમાં જરાક ઝેરની લાળ પડે એટલે બધું ઝેરી થઈ જાય, એમ એની બધી જ બુદ્ધિ પછી ઝેરી થઈ જાય છે. પછી તેને જે પીવે તેના પ્રાણ જાય, દૂધને જે પીવે એના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો જાજી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે, તે સર્પની લાળ સરખો છે. માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? મહારાજ કે એની બુદ્ધિ દૂષિત થઈ ગઈ, માટે કલ્યાણને માર્ગે મોક્ષને માર્ગે ક્યાંથી હાલી શકે? માની ન જ હાલી શકે, એ તો ન હાલી શકે. પછી મહારાજ આગળ બતાવે છે એનો નાશ શા માટે થઈ જાય. મહારાજ કે એનો જીવનો નાશ થઈ જાય, હુકમ થઈ જાય તો એનું કારણ હવે મહારાજ બતાવે છે. પણ જો કોઈ કે એના મુખની વાત સાંભળે, જેની દૂષિત બુદ્ધિ થઈ એના મુખની કોઈ વાત સાંભળે તો સાંભળનારની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે. એને મોઢેની વાત સાંભળે એની બુદ્ધિને પાછી હઠાવી દે, એની બુદ્ધિની અંદર એવો એવો દોષ એને પાથરી દે કે જેથી કરીને બીજો મુમુખ જેની વાત સાંભળે એ પણ પાછો હટી જાય છે. અને ભગવાનના ભક્તો એટલું યાદ રાખજો, કોઈની બુદ્ધિની અંદર મોક્ષનો પથ કે મોક્ષની વાત રેડવીની ભારે કઠણ છે. કોઈના જીવમાં ભગવાન રેડવા, કોઈના જીવમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રેડવા એ બહુ કઠણ કામ છે. શેરડીમાંથી રસ કાઢવો હોય અને સિસોડાની અંદર હાથણ નાખીને પીલાઈ જાય એટલો જ્યારે દાખલો કરે ત્યારે રસ નીકળે છે, એમ એટલો જ્યારે દાખલો કરીને ત્યારે મુમુક્ષના જીવનની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ભગવાનનું સ્વરૂપ રેડી શકાય છે. પણ એ પ્રાપ્ત થયેલા રસને ઢોળી નાખવો હોય તો હાથમાંથી પાત્ર હેઠું પડે એટલી જ વાર. એમ કોઈ મુમુક્ષને મોક્ષના પથે ચલાવવો એ બહુ જ કઠણ કામ છે. મોક્ષના પથેથી પાડી દેવો બસ બે સેકન્ડનું કામ. તમને કોઈને મિશુ બનાવતા આવડે છે? ઓછી આંગળી કરો તો કોઈને આવડતો હતો? કોઈને નહીં. માળો ગજબ કહેવાય. આવડી મોટી સભામાં કોઈને મિશુ બનાવતા નથી આવડતો. માનો તમને નથી આવડતો તેમ છતાં તમને તાવો ને ઘી ને લોટ ને બધું આવડ આપી દે તો તમને કોઈને બગાડતા આવડે છે? આમાંથી મિશુ કોઈ બગાડે ગયા? વાત સમજાય? મેશુ બનાવવા માટે કોઈક જ ને આવડે ને કોઈકથી જ બને મેશુ. બગાડી તો બધા હેગે, બગાડી તો મેશુ બધાય શકે. એ મોક્ષને પથે તો કોક જ હાંકી હગે, કોક જ હંકાલી હગે, બાકી મોક્ષના પથ થકી તો લાખો લોકો એક એક વ્યક્તિ પાડી શકે. આમ મોક્ષના માર્ગ થકી પાડવો એમાં કાંઈ મહેનત નથી, મોક્ષને પથે હંકાલો એમાં મહેનત છે, એમાં દાખલો છે. મોક્ષના પથે મારા અમથાકાય રાજી થતા છે, આખું બ્રહ્માંડ ભાંગી જાય એને કોઈ હાજુ રાખે, જેટલો રાજી થાવ એટલો રાજી થાવ, એ કામ એટલું જ કઠણ છે. મોક્ષને પથે આખો બહુ કઠણ છે. બાકી મોક્ષના પથ થકી તો ચપટીમાં આમ ચપટી વગાડતાની સાથે પડી જાય. તમે કલ્પના કરો, મહારાજના સમકાલીન સમયમાં સ્વયં પ્રગટ પુરુષોત્તમ નારાયણ સામે બિરાજતા હતા તો નિર્વિકલ્પાનંદ જ્યારે સત્સંગમાંથી વિમુખ થયા ત્યારે એને દાખલો કરી અને 25-25 કંઠી બાંધેલી, નહીં બાંધેલી એમ નહીં, નિર્વિકલ્પાનંદે 25-25 કંઠી બાંધેલી મારને ઓળખાવેલા. પણ આમાંથી વિમુખ થયા ને ત્યારે સ્વામી વાતો મેં લખ્યું 1000 જણાની કંઠી એને તોડાવી. કેટલાની? 1000 માણસની કંઠી તોડાવી. તમે કલ્પના કરો, પ્રગટ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હતા, સ્વયં આનંદ કરોડો બ્રહ્માંડનો માલિક બેઠા હતા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા ભગવાન જેવા સાધુ હજારોની સંખ્યામાં બેઠા હતા, હજારોની સંખ્યામાં. નિર્કલ્પાનંદ એક 1000 જણાની કંઠી પહેરે કેટલું કઠણ પડ્યું છે? કેટલાય સંતો એમાં લોહી રેડી દીધા છે, કેટલાય સંતોએ માર ખાધા છે, કેટલાય અપમાનો સહન કર્યા છે, કેટલાય લુખા ગોળા ખાધા છે ને ત્યારે 1000 જણાની કંઠી પહેરાવાની હશે, કેટલાય મથ્યા હશે, કેટલાય વ્યક્તિ મથ્યા ત્યારે 1000 ને કંઠી પહેરાવાની. જ્યારે નિર્કલ્પાનંદ એક કાફી થઈ પડ્યો 1000 લોકોની કંઠી તોડવા માટે કહો, અને આવા સમર્થ સમર્થ બેઠા હતા તોય તોડાઈ નાખી કહો. એટલે કહું છું, કોઈને મોક્ષ માર્ગ થકી પાડવો એ જરાય કઠણ નથી, મોક્ષને માર્ગે ચડાવવો જબરું કઠણ છે. એટલે ભગવાનના ભક્તો, આ શિબિરમાંથી આપણે એટલું તો જરૂર શીખી લઈએ, શક્ય હશે તો દાખલો કરી અને મુમુક્ષને મોક્ષને પથ્યું હંકાલીશ, મહેનત કરીશ, દાખલો કરી, કેમ ન હાલે. કદાચ એ સક્ષમતા ન હોય તો મારા માધ્યમથી, મારા પ્રસંગથી, મારી વાતથી કોઈ મુમુક્ષ મોક્ષ માર્ગ થકી પડી જાય એવું તો જિંદગીમાં ક્યારે થવા દઈશ નહીં. બહુ મહત્વની વાત છે. મહારાજ અહીં બહુ સરસ કહે છે. મહારાજ કે પોતે તો મોક્ષ માર્ગ થકી પડે છે, પણ સાથે સાથે મહારાજ કેની વાત જેટલા જેટલા સાંભળે છે એ પણ મોક્ષ માર્ગ થકી પાછા પડી જાય છે. અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે, જ્યાં જ્યાં જન્મ ધારણ કરે. બોલો, એ પાકિસ્તાનમાં જન્મ ધારણ કરે ને તોય દ્રોહી થાય, કારણ કે ભલે અલ્લાહને માનનાર આપણે યાના ભગત તો છે ને, એ ન્યા જન્મ ધારણ કરે તોય ભલે, ભારતમાં જન્મ ધારણ કરે તોય ભલે, અને કદાચ પવિત્ર બ્રાહ્મણની ઘેરે જન્મ ધારણ કરે તોય ભલે, અને કદાચ અશત શુદ્રની ઘેરે જન્મ ધારણ કરે તોય ભલે, એ જ્યાં જ્યાં જન્મ ધારણ કરે ત્યાં ત્યાં ભગવત ભક્તનો દ્રોહી જ બને. જો એનો એ વિકલ્પ બદલતો નથી. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડીક હોય તો પણ પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. એટલે મહારાજ અહીંયા સ્પષ્ટ બતાવે છે કે દ્રોહના પથ ઉપર જે હાલે છે એ ઓછી બુદ્ધિવાળો હોય કે જાજી બુદ્ધિવાળો હોય એ મોક્ષના પથ ઉપર હાલી શકતો નથી. અને ઓછી બુદ્ધિ કે જાજી બુદ્ધિ પણ દ્રોહનો પથ જ્યાં નથી પકડાતો એ મહારાજ કે મોક્ષના પથમાં આરપાર ઉતરી જાય છે. એવી સરસ વાત મહારાજે આ વચનામૃતમાં બતાવી. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, મહારાજે કોઈ દિવસ ભગવાનની સન્મુખ થાય કે ન થાય? દયા તો જો, આ સાધુના હૃદયની દયા જો, મને હાવ નતર ઘસીને કાઢી નાખ્યો દ્રોહીને, તોય મુક્તાનંદ સ્વામી હાથ છોડી દીધા. સ્વામીના મનમાં કરુણા આવી, કહો બિચારાને કેટલા જન્મના પૂર્ણ પછી માણસનો દેહ મળ્યો હશે અને મોક્ષ બગડી જાય. મહારાજ એવો છે તો એ હાલી હગે કે ન હાલી હગે? મહારાજ એ કોઈ ભોગે હાલી હગે ખરો? કારણ કે આગળ મહારાજે કહી દીધું કે મોક્ષને માર્ગે હાલે જ નહીં એમ. એટલે મહારાજને કહે છે કે મારાજી હાલી હગે, કોઈ પણ ભોગે હાલી હગે કે ન હાલી હગે? પછી મહારાજ કી તો ભગવાનને માર્ગે હાલી જ ન હાગે, એ ભગવાનની સન્મુખ થાય જ નહીં. મહારાજ કશીન ના પાડી દીધી, થાય જ નહીં. ત્યારે શ્રીજી મહારાજ કહ્યું છે, એ તો કોઈ કાળે ભગવાનની સન્મુખ થાય જ નહીં, કોઈ ભોગે ભગવાનની સન્મુખ થઈ શકે નહીં, એ ક્યારેય મોક્ષને પથે આગળ વધી શકે જ નહીં. કોણ? પાપીની વાત નહીં થયો, કોઈની વાત છે? દ્રોહીની. પાપી તો નીકળી જાય અને સંગ મળવો જોઈએ, બસ પાપી તો નીકળે, હડફ લેખાનો બહાર નીકળી જાય. અને નીકળે ને પછી એ શુરવી જેવો થાય એ બીજાને અંબાઈ ન દે પછી, કારણ કે એને બધા ડેન્જર નિશાનોની ખબર છે કે આટલા આટલા ડેન્જર નિશાનો છે, ન્યા મારી ગાડી ભટકાણી હતી, સમજાય? એટલે એ પછી જે ડ્રાઇવિંગ સાવધાનીથી કરે એટલું ઓલો કોઈ દી ન ભટકાણી, એટલું સાવધાનીથી ડ્રાઇવિંગ કદાચ ન પણ કરી શકે. એટલે કોઈ દી એક વારી માર્ગે પકડાઈ જાય ને પછી એનું કોઈ આંબી ન હોગે નહીં, કોઈ દી ફરી વાર છપડાય નહીં. જ્યારે દ્રોહી છે મારે કહીએ તો મોક્ષને માર્ગે હાલી જ ન હોગે. એટલે ભગવાનના ભક્તો, જીવનમાં માનો કે કાંઈક નાની મોટી ભૂલ થઈ ગઈ છે, એથી કરીને ગભરાવાની જરાય જરૂર નથી. હા, એટલું સાવધાન, આપણે શિબિર ભરી આવી છાવણીમાં આવ્યા છીએ તો મહારાજને આગળ આપણે નિવેદન કરી દીધું છે. ગઈકાલની અંદર ભગવાનના ભક્તોએ, ભગવાનનો ભક્તો નાનામાં નાની ભૂલ થઈ અને અફસોસ હોય, અરે ક્યારે કોકના ખેતરમાં જઈને ચીબડું ચોરી આવ્યો હોય તો એને અફસોસ હોય કે મેં ગમે તે દી જે દી તે દી કોકના ખેતરમાંથી ચીબડું ચોર્યું હતું, એનો વસવસો મનમાં હોય, એ ક્યાંક રજૂ કરી શક્યો કે ન કરી શક્યો, પણ ગઈકાલે રાત્રે જે ઘટના ઘટે બધું ભગવાનને આગળ નિવેદન કરી દીધું છે. આપણે હવે બધા એવા શુદ્ધ બની ગયા, હાવ કુરી સ્લેટ બની ચૂકી છે, એની ચિંતાય કરશો નહીં. પણ ભગવાનના ભક્તો, હવે એવું દિવ્ય જીવન જીવજો, એવું દિવ્ય જીવન જીવજો કે જેથી કરીને મહારાજ રાજી થઈ જાય. સાબાસ સાબાસ સાબાસ. અને સાચું કહું છું, ગમે તેઓ પાપી હશે પણ એ સાવધાન બની ગયા પછી એ તો બહાર નીકળી જાય, બીજા હજારો લાખો કાઢી નાખશે. તમારી પણ એટલી સામર્થ્ય છે, કદાચ મનમાં અત્યાર સુધી અફસોસ હશે મારા અંદર આમ થયું, મારી આવી ભૂલ છે, તમે તો બહાર નીકળી ગયા છો. ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠાની બળ લઈને તમે આગળ કદમ ઉઠાવશો ને, બીજા હજારોને તમે કાઢી નાખવા માટે સમર્થ બની જશો. માટે એની ચિંતા કરશો નહીં, પણ ફરીને કહું છું, આ માર્ગે હાલશો નહીં, દ્રોહના પથ ઉપર હાલશો નહીં. મહારાજે ઘસી ના પડતી, સ્વામી નો જ હાલી શકે, સ્વામી નો જ હાલી શકે. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, કોઈ રીતે એવી આસુરી બુદ્ધિ ન થાય તેનો શો ઉપાય છે? હવે નથી હાલી શકવાનો એ તો વાત પતી, પણ નથી હાલ્યા એ રખીની માર્ગે જાતા હોય તો એનો તો કહેવાય ભાઈ જોજે ને ડેન્જરતા છે. તો એ કઈ કઈ ડેન્જરતા છે કે જે જીવાત્માને દ્રોહના પથ ઉપર લઈ જાય છે? કૃપાનાથ એ ડેન્જરતા આપ મને દેખાડો, જેથી કરીને અમે પછી જ્યાં જ્યાં ગામડે ગામડે ફરીએ, જ્યાં જ્યાં સત્સંગ કરવા જાય ત્યાં ત્યાં કઈ જોજો, મોક્ષના પથમાં આટલા રસ્તા બહુ ભયંકર ડેન્જર છે, આ રસ્તે તમે કોઈ દાડો જાશો નહીં, અને જો જાશો તો મોક્ષ બગડી જાહે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કે મહારાજ ઈ પથ ઉપર ન જ જવાય, એનો કઈ ઉપાય ખરો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એક ક્રોધ લખજો, કઈ કઈ વસ્તુ દ્રોહના પથ ઉપર લઈ જાય, એક ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા અને ચોથું કપટ, ચાર વેવતાનો. તમને ચાર યાદ ન રહે ને તો એકલું માન કાફી છે, કારણ કે ક્રોધ, ઈર્ષા અને કપટ ત્રણેય એ માનનું ઉપાર્જન, માનમાંથી થયેલું ઉપાર્જન છે. કારણ કે પોતાને માન જ્યારે ન મળે, અથવા તો પોતાને માન જોતું એટલું ન મળે, એમાંથી ક્રોધની ઉત્પત્તિ થાય છે. પોતાને મળે એના કરતાં બીજાને જાજુ મળે, એમાંથી ઈર્ષાનું પ્રાગટ્ય થાય છે, અને માનને પ્રાપ્ત કરવા માટે કપટનું પ્રાગટ્ય થાય છે. એક વાત તો ત્યાં આવીને ઉભી રહીને કે દ્રોહનું કારણ માન જ છે. દ્રોહના પથ ઉપર જે કોઈ હાલી ગયા છે, હાલતા હશે કે હાલશે, એનું કોઈ જો કારણ હોય ને તો એ માન જ હશે, માન જ હોય. હા, ભગવાનના ભક્તની વિગત તો હોય, ન હોય એમ નહીં, સારા સ્થાનની વિગત તો હોય, શું સારું શું નબળું એ વિગતનું. એને તો મહારાજ આજ ધોલેરની કથામાં આવ્યું હતું, બધા હરખા એમ કહે મહારાજ કે એવો અમારા ઘેર કે અંધાર નથી, અમને વિગત મહારાજની છે. અવગુણ તો અવગુણ જ છે, દોષ તો દોષ જ છે, અહીંયા મારો દોષ ઢાંકવાની કોઈ વાત કરતા પણ નથી, અવગુણ અવગુણ જ છે, દોષ દોષ જ છે, ખોટ તો ખોટ છે, અને ખોટ છે ને તમે ખોટ કહો એમાં દોષે નથી, તો અંધેરે એમનો હાલું જ જાય ને, એવું મહારાજ કહેવા માંગતા નથી. દોષ દોષ જ છે, ખોટ ખોટ જ છે, પણ મહારાજ કે જીવને જ્યારે મધ્યનું 64મું ચરણ છે, 44મું 64મું છે, મુક્તાનંદ સ્વામીને જ મહારાજ પ્રશ્ન કર્યો, મહારાજ કે સ્વામી કોઈનો જ્યારે અવગુણ આવે ત્યારે એને મોરે સુજતા એટલા એટલા દોષ સૂજે અધિક સૂજે? 64મું છે ને 44મું. આ પાછા બધા વચન પ્રોફેસરો, તમે જો કે પ્રોફેસર જ છો ને પેપરના, મુક્તાનંદ સ્વામી ને મહારાજ કે સ્વામી મોરે સુતા એટલા જ દોષ સૂજે કે અધિક સૂજે? મુક્તાનંદ સ્વામી કે મને તેવું જણાય છે પ્રથમ સુતા એટલા એટલા સૂજે. મહારાજ કે તમારી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચીને એટલા એટલા સૂજે, માને હોય એટલું જ દેખાય તો અવગુણ આવ્યો જ કેમ કહેવાય? માને અવગુણ આવ્યો જ નથી. ભલામણા તમને કોઈ સોનું કઈ પિત્તળ આપી દે અને પછી તમે કહેલા ભલામણા પિત્તળ ભટકાડી દીધું તે કે અવગુણ છે? હે, એ કે અવગુણ છે? પણ તમને સોનું જ આપ્યું છે અને તેમ છતાં એની ફરજિયાત કરવા માટે તમે એમ કહ્યું લે ભલાણ મને પિત્તળ ભટકાડી દીધું તો એનો અવગુણ છે. સોનું તો સોનું જ છે. એમ જેટલા દોષ છે એટલા કહેવાય ત્યાં સુધી અવગુણ નથી. બીજા નંબરમાં આમાં એ જીવને બહુ વાંધો કદાચ નહીં આવે, પણ વાંધો ક્યાં આવે છે ખબર? જીવને જે પણ વાત કરે એમાં જેટલી વાત છે એટલો કહેવા રસ નથી જામતો, એટલો એને રસ નથી જામતો. વાત જેટલી છે એના કરતા અનેક ગણી વાત જ્યારે મોટી લાંબી કરે ને ત્યારે એને મજા આવે કે આશ હવે બરાબર છે. એ પણ અવગુણ છે, એ પણ દ્રોહ છે, એ પણ દ્રોહ છે. તમને કોર્ટમાં બધું આવું હાલે, વકીલ પાસે જાય ને પછી વકીલને કહે સાહેબ પહેલાં મારું આવું કર્યું છે. શું કર્યું છે? અરે મારા ખેતરમાં આવ્યો અને બે મણ મગફળી ઉપાડી ગયો. તો કે બે પણ મગફળી માટે ફરિયાદ નહીં થાય. તો તો લખ મારી 40 મણ મગફળી લઈ ગયો છે, લખ મારો પડખે બાજરો પીડ્યો તો એ પણ 20 મણ ઉપાડી ગયો, લખ મારું પાકીટના પીડ્યું હતું એમાં 5000 રૂપિયાથી એ ઉપાડી ગયો, લઈ ગયો 2 મણ મગફળી અને કેટલું કરાવે ખબર, 200 મણ મગફળી આવે ને એટલું કરાવે. અને પછી વકીલ કે હવે બરાબર કેસ જામી, હવે હાલશે કેસ. અને વકીલ કે ઓલે 2 મણ ભલામણા કેસ જ નતારો હાલે, સમજાય. જીવાત્મા આવી રીતે દ્રોહના પથ ઉપર જાય છે અને દ્રોહનો પથ જીવાત્માનો મોક્ષ માર્ગ થકી પછાડી દે છે. અને એનું કોઈ જો કારણ હોય તો માન છે, પોતાનું ક્યાંક માન ગવાણું એને અવલંબન કરી મારત કે ક્રોધ ઉપજે છે, એને એમાંથી ઈર્ષા પ્રગટ થાય છે, એમાંથી કપટ પ્રગટ થાય છે અને જીવાત્મા મોક્ષના માર્ગ થકી પડી જાય છે. મારા કે એક તો ક્રોધ, બીજું માન, ત્રીજી ઈર્ષા, ચોથું કપટ, એ 4 વાના પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં. ક્રોધ નો રાખે, માન નો રાખે, ઈર્ષા નો રાખે, કપટ નો રાખે, કોઈ દિને આસુરી બુદ્ધિ થાય નહીં. એનો મતલબ ભગવાનના ભક્તો આ શીખડાવી રાખે. ખાલી આપણે ગમે ત્યાં ગયા, તીર્થસ્થાનમાં ગયા, ક્યાંક દર્શન કરવા ગયા, કોઈ દી અપેક્ષા ન રાખવી, ન્યા જાવું તો એ સ્વામી સરસ મજાનું ઉતાર આપશે અને આપણે જાવું એટલે આવો આવો ભલાણા ભાઈ આવો એમ આપણી વાહ વાહ થશે અને પછી આપણને સરસ હાર પહેરાવશે અને સ્વામી પછી સરસ મજાનું બધું બનાવશે અને જમાડશે. કોઈ દી સંકલ્પ નહીં રાખતા, જો રાખશો તો ક્યારેક તમે મોક્ષના માર્ગમાં થાપ ખાઈ જશો, ક્યારે નહીં રાખશો. હા, એની ફરજમાં છે, આપણે જાહેરની વ્યવસ્થા કરી એ વાત બીજા નંબરની છે, એ વાત બીજા નંબરની છે. આપણી અપેક્ષા નથી ને પછી થાય તોય ભલે, ન થાય તોય ભલે, અપેક્ષા નથી ને થશે તોય મોજ, અને કદાચ ન થાય તો તરત સમજણ આડી આવશે આટલા બધા ન થઈ શકે. આપણે સમજી ગયા ને, હું સમજણ આડી આવશે આટલા બધા બધાનું કે થાય એમ તરત સમજણ આડી આવશે અને આપણને એનો અવગુણ નહીં આવવા દે. અને જો એમ નહીં હોય તો તરત એમ થાય, અરે મેં અહીંયા 10 લાખ રૂપિયા આપ્યા હતા, મારી કાંઈ વેલ્યુ ખરી કે નહીં, રૂપિયા જોતા ત્યારે તો કેવી કાલકુદી કરતા, ત્યારે આમ છે ને તેમ છે ને દીકડું, હવે ભાવે પૂછે છે. જો અપેક્ષાની સાથે આગમન થયું છે તો એ પોઝિશન આપણી નિર્માણ થશે. માટે ભગવાનના ભક્તો અહીં મારે બે બતાવ્યું, ભગવાન પાસે, ભગવાનના સંતની પાસે ક્યાંય માન રાખવું નહીં, એની પાસે મારે કે ક્રોધ ન કરવો, ભગવાન પાસે કે ભગવાનના સંતની પાસે ક્રોધ ન કરવો. કારણ કે ક્રોધ છે ને તમોગુણનું કાર્ય છે. શેનું છે? ક્રોધ એ તમોગુણ છે. અને તમોગુણમાં મારે શું કીધું, અંધ ધંધ સરખું જ બધું વર્તતું હોય. એમાં માણસને પોતાની ખબર નહીં કેટલું બોલી નાખ્યું, હું બોલ્યો અને કેટલું મેં ચીરી નાખ્યું, પોતાને ખુદને ખબર રહેતી નથી. એટલે મહારાજ કે ક્રોધે ન રાખવું, ઈર્ષા ન કરવી. જોકે ઘણા બધા અવલોકન પછી કહું છું, ભારત દેશ તો ભારત જ છે, ભારત જેવો દુનિયાનો કોઈ દેશ નથી, પણ તેમ છતાંય આ દેશ બહુ બુદ્ધિશાળી દેશ છે. ભારત જેટલી બુદ્ધિ કોઈ દેશમાં નથી, તેમ છતાં બીજા દેશની આગળ આ દેશને થોડું પાછળ રહેવું પડ્યું, બીજા દેશને ઓવરટેક આ દેશ ન કરી શક્યો. એનું કોઈ જો કારણ હોય તો દેશની અંદર ખબર નહીં જન્મસિદ્ધ ઈર્ષા વરેલી છે, આ દેશને ઈર્ષા વરેલી છે. કોઈક વિરલો પુરુષ હોય જેને ઈર્ષા ન હોય, ઈર્ષા વરેલી છે. અને ઈર્ષા જ પોતે વ્યક્તિગત પોતાના પરિવારને કે પોતાના ગામને કે પોતાના તાલુકાને કે પોતાના જિલ્લાને કે પોતાના રાજ્યને કે પોતાના દેશની પ્રગતિમાં બાધક બને છે. દાખલા તરીકે પોતાનો જ પરિવાર હોય અને એમાં 2-4 છોકરાઓને એમાં ખૂબ એક ભણવામાં હોશિયાર હોય તો બીજાના મનમાં એમ થાય કે એને બહુ ભણવા છે, મોટો સાહેબ થઈ જાય, એટલે તરત જ કાંઈક ને કાંઈક બાનું કાઢીને કેમ અટકે એવો પ્રયાસ કરવામાં આવે. તમે જોજો ને, અમારો અનુભવ તમને કહું, અમે ઘણા ઘેરે પધરામણી કરવા જઈએ, ક્યારેક એવું બને કે એક ભાઈ કરોડોપતિ હોય અને બીજા ભાઈની બહુ સામાન્ય સ્થિતિ હોય, ક્યારેક એમ પૂછશે કે આમ કેમ આટલો બધો ફેરક, એવો તો કોક જ વિરલો નીકળવો તો નીકળે. ગરીબને પૂછશે કે તારો ભાઈ તો બહુ રૂપિયાવાળો છે, એમ હજી કોઈ કહેનારો નથી મળ્યું કે સ્વામી ભાઈ તો હોય જ ને, કેવડી એને મહેનત કરી છે, રાત દાડો એક કર્યો, અને સ્વામી મહેનતમાં કોઈ પાછો વાળે ન જોવે, અને ભગવાનની બુદ્ધિ ખૂબ આપી જેથી કરીને એટલે પગ્યા, એમ કહેનાર હજી કોઈ ભટકાણું અને થયું કે ખબર હોય જ ને, ભેગા ત્યાં ભેગું જ કરી કરી કર્યું છે, ભેગું જ કરી કરી કર્યું છે. એ કોણ બોલાવે છે? ઈર્ષા. કોણ બોલાવે છે? મહારાજે સારંગપુરના 8મા વચનામૃતમાં કીધું, મહારાજ કે પોતાથી મોટો હોય એની પણ ચડતી ન જઈ શકે. યથાર્થ ઈર્ષાવાળો તો કોઈની ન જોઈ શકે. ઈર્ષા બહુ ભયંકર છે. એટલે સાહિત્યકારે સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે ઇંગ્લેન્ડની અંદર એકવાર આખી દુનિયામાં ડેટકા મંગાવ્યા, કેરબાની અંદર નાખી લેતા આવવા, આખી દુનિયામાંથી ડેટકા ગયા અને બધાને ઢાંકણા બાકણા બધું કમ્પ્લીટ કરીને અંદર પૂરું લેતા આવવા, પણ ભારતમાંથી ગયા ને ઢાંકણા નહોતા તોય પગ ગયા, સ્ટીમર ભરીને ગયા તોય. ત્યાંના બધા લોકો તો આશ્ચર્યમાં મગ્ન બની ગયેલા. ગજબ કહેવાય, શેખ હિન્દુસ્તાનથી ડેટકા કેરબામાં ભરાઈને આવ્યા અને ઢાંકણું નથી તોય એક એક કૂદકા મારીને પાસે સમુદ્રમાં પડી ન ગયા. એ સ્ટીમર રાખનાર કપ્તાનને જ પૂછ્યું, એટલે આ તો ગજબ છે, આમ કેમ થયું? ત્યારે ઓલા કે સંભાળ રાખનારા કે આમાંથી ઠેકડા મારીને બહાર કૂદવા તો ઘણી મહેનત કરી, પણ એક ઠેકડો મારવા જાય ને તો બીજોનો પગ પકડી લેતો હતો કે આ જાતો હતો. એમને હાલી રાખ્યું ત્યાં અહીં ઇંગ્લેન્ડ આવી ગયું, નતર તો બધાને બહાર નીકળી જાવ તું. અને હકીકત છો, ઈર્ષા બહાર નીકળી જાય તો બધા બહાર નીકળી જાય. બધા બહાર નીકળી જાય માને બધા સુખિયા થઈ જાય, તમામ સુખિયા થઈ જાય. દાખલા તરીકે પોતાનો પરિવાર, પોતાના ઘરમાં કોઈ, એટલે બે પાંચ ભાઈઓ હોય, ભલે ભાઈ જુદા હોય પણ એક ભાઈ જુદો છે ને એ ખૂબ સુખી થયો અને એના ગુણ ગાગા જ કરે, સુખી ભાઈ થયો, એના ગુણ ગાગા કરે, તેના મનમાં થાય કે નહીં મારા ભાઈને મારે કંઈક કરી દેવું જોઈએ, થાય કે ન થાય, પથ્થર દે તો પીગળી જાય કે ન પીગળી જાય, મારા ભાઈને કાંઈક કરી દેવું જોઈએ, અને કરે કે નહીં, એટલે એની માટે કરી દે, સુખ્યો થઈ ગયો કે ન થઈ ગયો. અને માનો પાડોશી સુખી છે પણ તમે ઠીક પડે ને પાડોશીના વખાણ કરી રાખો, અરે અમારા પાડોશી બાકી બહુ ભલા માણા, બહુ ભલા માણા, અરે એને ત્યાં ગાડી છે, બંગલો છે, પણ એવું કાંઈ નહીં હોય, એને ગમે ત્યારે જરૂર પડે, ભલે તમને એકી ફીરનું આપ્યું હોય, જરૂર પડે ત્યારે તમારે ગાડી તમે માગો એટલે ઘરની ગાડીને જેવું કામ કર. અને એ શબ્દની પાસે જાય કે ન જાય, એ શબ્દની પાસે જાય કે ન જાય, અને પછી તમે ક્યારેક માગો તો ના પાડી શકે, હે આપે કે ન આપે, તો ઈ સુખ્યો તેને આપણે સુખ્યા થાય કે ન થાય. ગામમાં માનો કોઈક માણસ મોટો થઈ રહ્યો છે ને આગળ જઈ રહ્યો છે, પછી કોઈ પણ ક્ષેત્રમાં આગળ જઈ રહ્યો છે, એક શિક્ષણ ક્ષેત્ર હોય તોય, ભલે સામાજિક ક્ષેત્ર હોય તો, ભલે રાજકારણી ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્રમાં આગળ જઈ રહ્યો છે, પણ એ આગળ જઈ રહ્યો છે ને એના તમે વખાણ કરવાની શરૂઆત કરી દો તો એના મનમાં થાય કે નહીં આટલા બધા મારાનું કાંઈક કામ કરવું જોઈએ, થાય કે ન થાય, અને આને બે ચારને હું ખેંચી લઉં, થાય કે ન થાય. હે પ્રત્યેક ક્ષેત્રમાં જો ઈર્ષા એક નીકળી જાય તો બધા બહાર નીકળી જાય, ટોટલી બહાર નીકળે, તમામ સુખિયા થઈ જાય. મહારાજ કે સમાજમાં ઈર્ષા થાય ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ઈર્ષા આગળ વધતા વધતા ભગવત ભક્તમાં જો ઈર્ષા પ્રવેશ કરશે, ભગવત ભક્તમાં જો ઈર્ષા પ્રવેશ કરશે, ભગવાનનો ભક્ત છે, કોઈ ધ્યાની છે, કોઈ જ્ઞાની છે, કોઈ ભજની છે, કોઈ સેવાભાવના અંગવાળો છે, અને એના તે તે કાર્ય જોઈને જો એની પ્રત્યે ઈર્ષા પ્રેરશો અને કેમ કરીને પાછો પડે એની તમે મહેનત કરશો, મહારાજ કે તમારો જીવ નાશ પામી જાય. મહારાજ ના પાડી, પ્રથમના ચોથા મહારાજ કે ઈર્ષા તો કરવી જ નહીં, અને કરવી તો કેવી કરવી, એની અંદર જેવા ગુણ છે એવા મારી અંદર આવે, ઈર્ષા કરવી, મહેનત કરવી, પણ ભગવદ્ ભક્તનો દ્રોહ થાય ઈર્ષા તો કોઈ દી કરવી જ નહીં. અને કપટ તો હું ન કરાવો, કહો ગમે તેવો દુર્ગુણ વાળો માણસ હોય તો એને બહાર કાઢીએ, કઈ કપટી ન કાઢીએ કઈ. હવે રોજની બે જોડી ઠપકારી જતો ને કોઈ કેમ કે સ્વામી આ બે જોડી બીડી પીવે અને હારી પડે સત્સંગ લ્યો ને બરાબર ભેડામાં લ્યો તો કાઢી નાખે, પણ બે જોડી પીતો ને કોઈ પૂછે નહીં, હો સ્વામી કોઈ દી નહીં, નેવર, એ નેવર જ રે પીસી, સમજાય છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ માટે કે સબહી તરે મગરે કપટીનો તરે રે મહારાજ શરણ આયો સબહી તરે, ગમે તેઓ પાપી હોય, લંપટ હોય, લોભી હોય, કામી હોય, ક્રોધી હોય, બધા તરે, પણ એક કપટીનો તરે રે મહારાજ શરણ આયો સબહી તરે. એટલે ચોથું કારણ મહારાજ કપટ બતાવ્યા છે. મહારાજ કે ચાર જેની અંદર ન હોય એનેથી કોઈ દિવસ દ્રોહ થાય નહીં, આ ચારમાંથી એકે પ્રવેશ કરે એટલે મહારાજ કે દ્રોહ થવાની પૂર્ણ શક્યતા એના જીવનમાં આવી જાય છે. મહારાજ કે ચાર વાના માયલું એક જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાહ્યા હતા પણ સનકાદિક સંગાથે માને કરીને વૈકુર લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થાય તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય, અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાષે છે. મહારાજ કે એક હોય તો ભૂકા કાઢી નાખ, બોલો ચાર તો ન હોય, ચારમાં એક હોય તો પણ મહારાજ કે એની આસુરી બુદ્ધિ થઈ જાય. જય વિજય દ્રષ્ટાંત આપ્યું કે ઘણા ડાયા હતા પણ અહંકારને અવલંબન કરી અને સનકાદિકનો દ્રોહ કર્યો અને આસુરી ભાવને પામી ગયા, અને એ જ્યાં જ્યાં જન્મ રહે ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય ને વેર ભાવે પરમેશ્વરનું ભજન કરે. ભગવાન કેટલા બધા દયાળ, તમે વિચારો. દ્રોહ કરે તો એને કરેલી અને આપે તો ખરા, યાદ રાખજો. દ્રોહી નહીં, એની કરેલી મહેનત જાય નહીં. દ્રોહી ભજન કરે ને તોનું ફળ આપે, દ્રોહી કાંઈ નિયમ ધર્મ પાળે તો એનું ફળ આપે. પણ કેટલું આપે તો કે એને જેટલું કર્યું એટલું આપે, એને જેટલું કર્યું એટલું આપે. અને કેવું આપે તો કે એને જેવા ભાવનાથી ભજન કર્યું છે એવું આપે. ભજન કરેલું જાતું નથી, સાધન કરેલા જાતા નથી. અને જો જાતા હોય તો રાવણ કોઈ દી શક્તિશાળી થાત નહીં. ભગવાનને રાજી કરવા સિવાય પણ કરેલા સાધનનું ફળ તો મળે છે, પણ એ ફળ મળ્યું પણ ક્યાં કામ લાગ્યું તો રામને આમ યુદ્ધ કરવામાં. સાધના કર્યા પછી પણ શસ્ત્ર કોચીને ગજબની તાકાત પ્રાપ્ત થઈ, સાધના કરી અને કે ભગવાન રાજી નહોત કરવા, એની તાકાત પ્રાપ્ત તો થઈ પણ કામ ક્યાં લાગે તો ભગવાનને સામે લડવામાં. એમાં માનો સાધન કરે તો સાધન કરતાને ફળશ્રુતિ તો મળે જ, પણ એ ફળશ્રુતિ કામ ક્યાં લાગે, કામ ક્યાં લાગે તો કે ભગવત ભક્તના દ્રોહમાં. દૈવી શક્તિ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે ગ્રહસ્થ હોય કે ત્યાગીઓ એની શક્તિ સર્જનમાં કામ લાગે. ગ્રહસ્થને માનો કાંઈક સાધન કર્યા અને ફળશ્રુતિ રૂપે તમારે શું પ્રાપ્ત થતો, બુદ્ધિ પ્રાપ્ત થાય અને ધન પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત થયેલું ધન એ બુદ્ધિ સર્જનમાં કામ લાગે, સારા કાર્યમાં કામ લાગે. અને નહીતર સંપત્તિ તો પ્રાપ્ત થાય પણ વિસર્જનમાં કામ લાગે. કોઈને બિલ્ડિંગ ચણવું હોય તો રૂપિયાની જરૂર પડે, તોડવામાં ન પડે, એમનેમ તૂટી જાય, આના રૂપિયા ના કામ લાગે. એમ ત્યાગી હોય તોય પણ એ જો સાધન કરે, ભજન કરે, નિયમ પાળે, વર્તમાનનું પાલન કરે, પણ બુદ્ધિ જો દૂષિત હોય તો એને ફળ તો મળે જ, એની પાસે સામર્થ્ય તો આવે જ, પણ એ સામર્થ્ય કામ ક્યાં લાગે તો કે સંપ્રદાયને વિસર્જનમાં, સંપ્રદાયની ઉપાસના તોડવામાં, કે આજ્ઞા તોડવામાં, સિદ્ધાંતો તોડવામાં કામ લાગે. અને જો દૈવી જ હોય બુદ્ધિ તો એ બુદ્ધિ એને કામ લાગે. ક્યાં કામ લાગે તો કે સંપ્રદાયની ઉપાસના દ્રઢ કરવામાં, આજ્ઞા દ્રઢ કરવામાં અને સિદ્ધાંતો દ્રઢ કરવામાં કામ લાગે. એટલે પ્રાપ્ત તો જે સાધન કરે પ્રાપ્ત તો થાય. મહારાજ કે ભગવાન કેવા દયાળુ કે એ જીવાત્મા દૂષિત છે તોય એને ફળ આપે, બોલો તોય આપે. કેવી રીતે? તો દાખલા તરીકે તમારા મનમાં થાય ભગવાન નું આપવું જોઈએ, પેલું ન હાલે, તમારી ના કોઈ નોકરીમાં કામ કરે છે એમાં ત્રણ જણા ટોપ એક વેશન નથી રાખતા, કાંઈ કુટેવું નથી, પણ એક ચોથો કારીગર છે એ રોજ એક બોટલ પી જાય છે, પણ ટાઈમે મજૂરી પાસે કામે આવી જાય છે તો મહિનો પૂરો થાય તમારે એને પગાર આપવો પડે કે ન આપવો પડે? હે, રેગ્યુલર હોય એને તમારે હૃદયની મોસથી પછી 500,000 વધારે આપી દો, ઓલા બેવડા ન આપો, પણ એને મહેનત કરેલું તો આપવું જ પડે. એમ દૂષિત બુદ્ધિવાળો જે છે એને ભગવાનને આપવું જ પડે, પણ કેટલું આપે એની મહેનત જેટલું જ આપે. જ્યારે દૈવી બુદ્ધિ હોય એને ભગવાન કેટલું આપે તો કે એની મહેનત કરતા અનેક ગુણું અધિક કરીને ભગવાન એને આપે છે. આટલો બેમાં અંતર, એટલો ફેર રહે છે. એટલે મહારાજ કે દૂષિત બુદ્ધિવાળો એ ગમે ત્યાં જન્મ ધારણ કરે ને તોય પણ ભગવાનનો વેરીસ થાય, વેરીસ થાય, અને વેર ભાવથી જ ભજન કરે એ ભગવાનનો દ્રોહી જ બને. ઇતિ વચનામૃતમ પ્રથમનું 35મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.